एकत्र फाउंडेशन प्रस्तुत रचनावली सत्योतेर सूक्ष्म संतुलन लेखक रोहिंटन मिस्त्री पठन शैलेश। आ महादुर्भाग्यनी कथा वाँचा पछी तमे बेशक सारी रीते जमी शकशो, पण खातरी राखजो के आ करुण कथा कोई कपोल कल्पना नथी। અહીં જે કાંઈ છે સત્ય છે। પ્રસિદ્ધ ફ્રેન્ચ નવલકથાકાર બાલઝાકની આ ઉક્તિને ભારતીય અંગ્રેજી નવલકથાકાર રોહિન્ટન મિસ્ત્રીએ પોતાની નવલકથા સૂક્ષ્મ સંતુલન અ ફાઇન બેલેન્સના શરૂના પાના પર મૂકી છે। એક રીતે એ બરાબર છે। રોહિન્ટને મુંબઈની સમૃદ્ધ વસ્તીને નહીં પણ દરિદ્ર વસ્તીને એમના દુઃખ દર્દ એમની આફતોને અને એમના દુર્ભાગ્યોને અહીં કેન્દ્રિત કર્યા છે। રોહિંગ્ટનની અગાઉની નવલકથા આટલી બધી લાંબી યાત્રા સચ અ લોંગ જર્નીમાં પણ એમણે મુંબઈના રસ્તાઓ એની કમ્પાઉન્ડ એની દિવાલો એની ઝૂંપડપટ્ટીઓમાં વસતી કમનસીબ દરિદ્ર વસ્તીની કરુણતાની પડશે પારસી ગુસ્તાપ નોબેલની કથા કહી છે। પહેલી નવલકથા ભારત પાક યુદ્ધ તરફ ધસતી જતી દેશની સ્થિતિ વચ્ચે જીવતા નાના નાના માણસોની નિસ્બતોને એમની આશા હતાશાને લક્ષ્ય કરે છે। તો આ બીજી નવલકથા સૂક્ષ્મ સંતુલન ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી રાષ્ટ્રીય કટોકટીના કાળને અનુલક્ષીને છે। રોહિન્ટન નવલકથાકાર સલમાન રશ્દીની જેમ ભાષા રમતમાં કે સ્વપ્ન જેવી તરંગી સ્થિતિઓ રચવામાં રસ નથી ધરાવતા। રોહિન્ટનની દસ્તાવેજી પદ્ધતિ છે, એમની ભાષા સાદી છે અને ક્યારેક વ્યંગ મજાક સાથે આગળ વધવા છતાં અને માનવ ગૌરવને જાળવી રાખવા છતાં એમની નવલકથા આક્રોશપૂર્ણ રાજકીય નવલકથા છે। જગતની સુંદરતા વચ્ચે અને મનુષ્યોની પરોપકાર તત્પર વૃત્તિઓ વચ્ચે નરાધમ કૃત્યો કેમ થતા રહે છે? પાશવી માન્યતાઓ કેમ પોષાતી રહે છે? આ પ્રશ્નો જગજૂના છે અને રોહિન્ટન પાસે એમના કોઈ જવાબો નથી। પણ આ નવલકથાની ગંભીરતા પરથી કહી શકાય કે આ પ્રશ્નો નવલકથાકારે હંમેશ કર્યા જ કરવા પડશે એવું રોહિન્ટન અંદરખાનેથી માને છે। 603 પાનાની આ મોટી મસ નવલકથાનું સ્થળ અને કાળનું ફલક ઘણું મોટું છે, વિષય ભારેખમ છે, રાજનીતિથી માંડીને રાષ્ટ્રીય અનુભવ અહીં પથરાયેલો પડ્યો છે। એમ કહેવાય કે ઇતિહાસનો ઉપયોગ કરી અહીં સાહિત્યનો વધુ પ્રભાવ ઊભો કરવા પ્રયત્ન થયો છે। આથી જ વિદેશના વિવેચકોએ રોહિન્ટન મિસ્ત્રીનું નામ ભારતના મોટા નવલકથાકારો સાથે જોડ્યું છે। ટાઈમ સામાયિકમાં આ નવલકથાનું અવલોકન કરતા પીકો આયર 19મી સદીના હાર્ડીથી માંડી બાલઝાક જેવા નવલકથાકારોનું સ્મરણ કરે છે। કોઈક વિવેચકે ડિકન્સને પણ યાદ કર્યો છે અને બતાવે છે કે આ નવલકથામાંથી પસાર થયા પછી કોઈ પણ વાચક ગરીબને એ જે રીતે આજ સુધી જોતો હતો એ રીતે નહીં જોઈ શકે। અલબત્ત પીકોની આ વાત પર ગૌરી દેશપાંડે જેવી નવલકથાકાર નારાજ છે અને કહે છે કે ભારતમાં રહેનારને ગરીબાઈની સ્થિતિ એની કરુણતા અંગે જાગૃત કરવા માટે શું આવા પુસ્તકની જરૂર છે? ગૌરી દેશપાંડેની નારાજગી સમજી શકાય છે, પણ પીકોને આ નવલકથા જે ઊંડી અસર ઊભી કરે છે એની વાત કરવી છે, એ વાત ગૌરી દેશપાંડે ચૂકી જાય છે। આ નવલકથા ચાર મુખ્ય પાત્રોની આસપાસ ગૂંથાયેલી છે, દીના દલાલ, માણેક કોલાર, ઈશ્વર દરજી અને ઓમપ્રકાશ દરજી। દીના દલાલ મધ્યમ વયની છે, એના પિતા સેવાભાવી ડૉક્ટર હતા અને રોગગ્રસ્ત ગામડામાં દર્દીના ઈલાજ માટે જતા સર્પદંશથી મૃત્યુ પામેલા। માતા પિતાના અવસાન સમાચાર જ ગુજરી ગયેલી। 12 વર્ષની ઉંમરથી દીના 23 વર્ષના પોતાના વેપારી ભાઈ નુસવાનને પનારે પડી। ભાઈના આકરા સ્વભાવને કારણે ભણતર છોડી પોતાની ઈચ્છાથી એ કોઈ ગમતા પુરુષને પરણી ગઈ, ત્રણ વર્ષ બાદ એનો પતિ પણ ટ્રાફિક અકસ્માતમાં મૃત્યુ પામ્યો. પોતાના ભાઈના દબાણને વશ થયા વગર પોતાના ઉબડખાબડ ફ્લેટમાં રહે છે અને પોતાનો નિભાવ કરે છે. એના ફ્લેટમાં કોલેજ યુવક માણેક કોલાલ પેઇંગ ગેસ્ટ છે. હોસ્ટેલની ગંદકીથી કંટાળી માણેકે અહીં શરણ શોધ્યું છે. એના ધનિક માતા પિતાએ 1947માં ભાગલા વખતે જમીન જાયદાદ ગુમાવેલી અને એક પછી જનરલ સ્ટોર ખોલેલો, પણ બરાબર ચાલતો નહોતો. પરસ્પરને ખૂબ ચાહતા હોવા છતાં માણેક અને એના માતા પિતા વચ્ચે ગેરસમજ છે. માણેક પોતાને તરછોડાયેલો અનુભવે છે, પણ એને ફ્લેટમાં રહેતા ઓમપ્રકાશ દરજી જોડે સારું ફાવે છે. ઈશ્વર દરજી અને ઓમપ્રકાશ દરજી બંને દીનાના ફ્લેટમાં સાથે રહે છે. ઓમપ્રકાશ 40 વર્ષના ઈશ્વર દરજીનો 19 વર્ષનો ભત્રીજો છે. દીના એક એક્સપોર્ટ કંપનીને તૈયાર કપડાં પૂરા પાડે છે, એમાં આ બંને દરજી કામ કરે છે. આ બંને દરજી દીના સાથે કામ શરૂ કર્યું ત્યારે આમ તો ફૂટપાથ પર ક્યાંક સૂઈ રહેતા, પછી કોઈ ઝૂંપડપટ્ટીમાં એક છાપ મળ્યો, પણ પછી ઝૂંપડપટ્ટી બુલડોઝરથી જમીનદોસ્ત થતાં છાપરું ગયું અને છેવટે દીનાએ સહાનુભૂતિથી બંનેને પોતાના ફ્લેટમાં આશરો આપ્યો. આ બે દરજીનો ભૂતકાળ દુઃખદ છે. ઓમપ્રકાશના દાદાએ પોતાની આર્થિક સ્થિતિ સુધારવા ઈશ્વર અને નારાયણ બંને દીકરાઓને નજીકના શહેરમાં મુસ્લિમ મિત્ર અશરફને ત્યાં કામે મૂક્યા. વખત જતાં ઈશ્વર અશરફ પાસે રહ્યો અને નારાયણ ગામમાં પાછો ફર્યો. ત્યાં દરજીની દુકાન ખોલી નારાયણે કમાવાનું શરૂ કર્યું. એ થોડો બે પાંદડે થયો ત્યાં એના ઇલાકાનો ઠાકુર ધરમજી ચૂંટણીમાં બેઈમાની કરી સતત જીવતો હતો. એની સાથે નારાયણ સંઘર્ષમાં આવ્યો અને છેવટે ઠાકુરે અત્યંત કરપીણ રીતે એનું અને એના પરિવારનું નિકંદન કાઢ્યું. નારાયણનો દીકરો ઓમ અને ભાઈ ઈશ્વર ગામ બહાર હોવાથી બચી ગયા. વિચિત્ર રીતે એકબીજા પર આધાર રાખનારા આ ચાર પાત્રો કઈ રીતે સીમાઓ તોડીને સ્નેહતંતુ બાંધે છે એનું એમની રોજિંદી જીવનની નાની નાની વિગતો સાથે અને એમની લાગણીઓની નાની નાની રંગછાયાઓ સાથે ખૂબ જતનપૂર્વક અહીં વર્ણન થયું છે. પણ અંતમાં નવલકથાકાર આ ચારેય પાત્રના ભાગ્યને અળગા કરી દે છે. માણેક જુવાન તંદુરસ્ત અને શિક્ષિત હોવા છતાં કારણ વિના આપઘાત કરે છે. દીના ભાઈના ઘરમાં વૈતરું કરી ખાય છે અને દરજીમાંથી સાવ ભિખારી બની ગયેલા ઈશ્વર અને ઓમપ્રકાશ જીવે રાખે છે. નવલકથાના મુખ્ય પ્રવાહ સાથે મુંબઈ અને મુંબઈની ખદબદતી આલમના ગુનાઓ, ભય, આતંક અને યાતનાઓ પણ ગૂંથાતા આવે છે. નવલકથામાં રોહિન્ટને દુઃખની અસહ્ય ચક્રાકાર ગતિ નિરૂપી છે. દરેક વખતે અહીં જીવનની સ્થિતિમાં સહેજ સુધારો થાય, દરેક વખતે જરાક અપેક્ષા ઊંચી થાય કે આફત ત્રાટકી પડે છે. અંતે એવો અનુભવ થાય છે કે કોઈ દુષ્ટ દેવતા આ બધું સંભાળી રહ્યો છે. ટૂંકમાં આ નવલકથા ઊંચી બુદ્ધિમત્તા અને દ્રઢ વિશ્વાસનું ફળ છે એવું ઘણા ખરા અભિપ્રાયોનો સૂર રહ્યો છે.